એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળી રહ્યા છીએ જે તમને હચમચાવી શકે છે, વિચારતા કરી શકે છે અને કદાચ થોડા અસ્વસ્થ પણ. આપણે વાત કરીશું બેન્જામિન લાબાટુટની અસાધારણ કૃતિ વેન વી સીઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ વિશે. મૂળ સ્પેનિશમાં નામ હતું ઉન વિરદોર ટેરિબલ. આ કોઈ એવી સીધી સાધી નવલકથા નથી, ખબર છે, કે નથી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ.
ના, બિલકુલ નહીં.
એ જાણે સત્ય અને કલ્પનાના તાણાવાણાથી વણાયેલું એક એવું વસ્ત્ર છે,
બરાબર,
જે 20મી સદીના વિજ્ઞાન અને ગણિતના કેટલાક મહાન દિમાગોની અંદરની દુનિયા, એમના જુસ્સા અને એમના ભયને ઉજાગર કરે છે.
ખરેખર આ પુસ્તક સાહિત્યના કોઈ ચોક્કસ ખાનામાં બંધ બેસે એવું છે જ નહીં. લાબાટુટ, જે ચિલિયન લેખક છે, એ આપણને ઇતિહાસના પાનાઓમાંથી સીધા એ ક્ષણોમાં લઈ જાય છે જ્યાં માનવીય પ્રતિભા એની ચરમસીમા પર હતી, પણ સાથે જ એની ભયાનક શક્યતાઓ પણ ઉઘાડી પડી રહી હતી. આ પુસ્તક 2020માં સ્પેનિશમાં આવ્યું, પછી 2021માં અંગ્રેજીમાં, અને આવતાની સાથે જ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થયું.
હા, એ જ એની ગુણવત્તાની સાબિતી છે.
ચોક્કસ.
તો આપણો આજનો હેતુ આ જટિલ અને આમ કહીએ તો બહુસ્તરીય પુસ્તકના ઊંડાણમાં ઉતરવાનો છે. આપણે એની કથાઓ, એના પાત્રો જે પાછા વાસ્તવિક ઐતિહાસિક વ્યક્તિઓ છે, એમના સંઘર્ષો,
હા, એમના મનની વાત,
અને સૌથી મહત્વનું એ મૂળભૂત પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું જે લાબાટુટ ઉઠાવે છે. જેમ કે જ્ઞાનની સીમા શું છે, શું કેટલીક શોધો માનવતા માટે ખતરનાક સાબિત થઈ શકે,
અને પ્રતિભાની અસલી કિંમત શું ચૂકવવી પડે છે.
બરાબર. તો ચાલો આ રોમાંચક પણ કંઈક અંશે ભયાવહ સફર શરૂ કરીએ.
આ પુસ્તકની શરૂઆત જ જુઓ, એની અનોખી શૈલીનો પરિચય કરાવી દે છે. કોઈ એક સીધી વાર્તા નથી, પણ શરૂઆત થાય છે પ્રુશિયન બ્લુ નામના એક સુંદર ઘેરા વાદળી રંગની આકસ્મિક શોધથી.
હા, પેલો રંગ.
હા, પણ પછી તરત જ લેખક એ રંગના રાસાયણિક મૂળિયાને પકડે છે અને આપણને એક અંધકારમય યાત્રા પર લઈ જાય છે. હાઇડ્રોજન સાયનાઇડ, એ જ તત્વો જે જંતુનાશકોમાં વપરાયા.
ઓહો.
અને અંતે નાઝી સંહાર છાવણીઓમાં લાખો લોકોની હત્યા માટે વપરાયેલા ઝાયક્લોન બી ગેસનો આધાર બન્યા.
બાપરે.
જાણે સુંદરતાના ગર્ભમાં જ વિનાશ છુપાયેલો હોય.
બિલકુલ.
અને આ શરૂઆત જ પુસ્તકના હારદને સ્પર્શી જાય છે, નહીં?
હા, એકદમ.
વૈજ્ઞાનિક શોધની આ જે દ્વૈતતા છે, એક તરફ અદ્ભુત સર્જન, બીજી તરફ ભયાનક વિનાશ, તે જાણે પહેલા પાનાથી જ આપણને પકડી લે છે. આ પુસ્તકનો કદાચ સૌથી અસ્વસ્થ કરનારો સાર કદાચ એ જ છે
કે સર્જન અને સંહાર, હા, એ એક જ સિક્કાની બે બાજુ છે.
હા,
એ જ પ્રતિભામાંથી જન્મે
અને અલગ પાડી જ ન શકાય જાણે.
અને પુસ્તક એ મૂળભૂત પ્રશ્ન પૂછે છે, જ્યારે આપણી બુદ્ધિ એવી હદો વટાવી જાય જ્યાં તર્ક અને નૈતિકતા પણ ધૂંધળા થઈ જાય, ત્યારે શું થાય.
બિલકુલ. અને આ પ્રશ્નોને જીવંત બનાવે છે એ પાત્રો જે ખરેખર ઇતિહાસમાં થઈ ગયા. લાબાટુટ આપણને ફ્રિજ હેબર, કાર્લ શ્વાર્ટશિલ્ડ, એલેક્ઝાન્ડર ગ્રોથન્ડિક, વર્નર હાઇઝનબર્ગ અને એરવિન શ્રોડિંગર આવા વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓની બહુ નજીક લઈ જાય છે. પણ ખાલી એમની શોધો સુધી નહીં, એમના આંતરિક સંઘર્ષો, એમની મહત્વાકાંક્ષાઓ અને એમના ભય સુધી.
એટલે જ લેખક ઇતિહાસ અને કલ્પનાનું એવું મિશ્રણ કરે છે કે આપણને લાગે કે આપણે એમના મનમાં જ ડોક્યુ કરી રહ્યા છીએ.
હા, જાણે એમ જ.
તો ચાલો આ પાત્રોમાંથી કેટલાકની વાત કરીએ. ફ્રિજ હેબર, એનું પાત્ર તો જાણે આ પુસ્તકની દ્વૈતતાનો જીવતો જાગતો નમૂનો છે.
ખરેખર ફ્રિજ હેબર એક જર્મન યહૂદી રસાયણશાસ્ત્રી. એમના જીવનમાં વિરોધાભાસોની ભરમાર છે. એક તરફ એમની હેબર બોશ પ્રક્રિયા, હવામાંથી એમોનિયા બનાવીને કૃત્રિમ ખાતર બનાવ્યું.
હા, જેણે દુનિયાને ભૂખમરાથી બચાવી,
કરોડો લોકોને. એમને નોબેલ પુરસ્કાર મળ્યો, માનવતાના ઉદ્ધારક કહેવાયા.
અને પછી?
પછી આવે છે પ્રથમ વિશ્વયુદ્ધ, અને એ જ દેશભક્તિ અને વૈજ્ઞાનિક કુશળતાનો ઉપયોગ તેઓ ક્લોરિન ગેસ જેવા ભયાનક રાસાયણિક શસ્ત્રો વિકસાવવા માટે કરે છે.
ઓહ, રાસાયણિક યુદ્ધના પિતા તરીકે ઓળખાયા.
હા,
આ વાત જ કેટલી ચોંકાવનારી છે. જે હાથ દુનિયાને ખવડાવે એ જ હાથ સામૂહિક સંહારના હથિયાર પણ બનાવે, અને એની અંગત કિંમત. એમની પત્ની ક્લેરા ઇમરવાહર,
જે પોતે પણ પીએચડી રસાયણશાસ્ત્રી હતી.
હા, એ એમના પતિના આ કામથી એટલી વ્યથિત થઈ, એટલી દુઃખી થઈ કે એમણે હેબરની જ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી.
કેટલી દુઃખદ ઘટના! અને કરુણતાનો સિલસિલો ત્યાં અટકતો નથી. હેબર પોતાને એક ગૌરવપૂર્ણ જર્મન દેશભક્ત માનતા હતા, પણ નાઝી શાસન આવ્યું અને યહૂદી હોવાને કારણે એમને દેશ છોડવો પડ્યો. અને સૌથી મોટી વક્રતા, કદાચ સૌથી ભયાનક વાત તો એ છે કે એમની પોતાની સંસ્થામાં જંતુનાશક તરીકે વિકસાવેલું ઝાયક્લોન પાછળથી ઝાયક્લોન બી તરીકે કુખ્યાત થયું, અને એનો ઉપયોગ હોલોકોસ્ટમાં લાખો લોકોની હત્યા માટે થયો.
શું વાત કરો છો?
હા, જેમાં હેબરના પોતાના કુટુંબીજનો પણ હતા.
વાહ, આ તો માન્યામાં ના આવે તેવી વાત છે. હેબરનું જીવન ખરેખર એ પ્રશ્ન ઊભો કરે છે કે વૈજ્ઞાનિકની જવાબદારી ક્યાં સુધી છે.
બરાબર.
શું દેશભક્તિ કે સંજોગો નૈતિક સીમાઓને ઓળંગી જવાની પરવાનગી આપે,
કે પછી જ્ઞાન પોતે જ એટલું શક્તિશાળી અને અંધ છે કે તે સર્જન અને સંહાર વચ્ચેનો ભેદ ભૂસી નાખે છે?
આ એક એવો પ્રશ્ન છે જેનો સરળ જવાબ નથી.
અને પુસ્તક પણ આપણને એ વિચારવા મજબૂર કરે છે. હવે વાત કરીએ કાર્લ શ્વાર્ઝશિલ્ડની.
હા, ખગોળશાસ્ત્રી.
ખગોળશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન મોરચા પર સૈનિક તરીકે લડી રહ્યા છે. ત્યાં ખાઈના કીચડમાં એક ભયંકર ચામડીના રોગથી પીડાઈ રહ્યા છે, લગભગ મૃત્યુની સામે ઊભા છે. અને એમના મનમાં એક જ ધૂન સવાર છે, આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જનરલ રિલેટિવિટીના અત્યંત જટિલ સમીકરણોનો ઉકેલ શોધવો.
આ દ્રશ્ય જ અકલ્પનીય છે. ચારે તરફ મૃત્યુને વિનાશ, અને આ માણસ બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં મગ્ન છે.
અને સફળ પણ થાય છે.
હા, આઇન્સ્ટાઇનના સમીકરણોનો સૌ પ્રથમ ચોક્કસ ઉકેલ તેઓ શોધી કાઢે છે, પણ આ ઉકેલમાંથી જે બહાર આવે છે એ તો વધુ ભયાનક છે. સિંગ્યુલેરિટીનો ખ્યાલ.
હા, સિંગ્યુલેરિટી એટલે અનંત ઘનતા અને શૂન્ય કદ ધરાવતો એક એવો બિંદુ
જ્યાં ભૌતિકશાસ્ત્રના નિયમો કામ નથી કરતા.
બરાબર. જ્યાં સમય અને અવકાશ વળી જાય છે અને ભૌતિકશાસ્ત્રના આપણે જાણીએ છીએ તે તમામ નિયમો ભાંગી પડે છે. વિચારો, એક એવો ગાણિતિક બિંદુ જ્યાં વાસ્તવિકતા પોતે જ અટકી જાય.
આ વિચાર એટલો વિચિત્ર અને ડરામણો હતો કે ખુદ આઇન્સ્ટાઇને પણ શરૂઆતમાં તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
હા, આજે આપણે જેને બ્લેક હોલ કહીએ છીએ એના કેન્દ્રમાં રહેલી આ સિંગ્યુલેરિટીનો ગાણિતિક પાયો શ્વાર્ઝશિલ્ડે નાખ્યો હતો.
જાણે એમણે બ્રહ્માંડના એક એવા ભયાનક ખૂણામાં ડોક્યું કરી લીધું જ્યાં માનવીય સમજ પહોંચી શકતી નહોતી,
અને તેઓ આ શોધ પછી ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યા.
એમની વાર્તા જ્ઞાનની શુદ્ધ અતૂટ શોધ અને એ શોધમાંથી જન્મી શકતી સૈદ્ધાંતિક ભયાનકતા વચ્ચેનો તણાવ દર્શાવે છે.
હા, જાણે કે અમુક દરવાજા ખોલવા એ પોતે જ એક જોખમ છે.
બિલકુલ.
અને આ જ્ઞાનના જોખમનો એક બીજો અલગ પ્રકારનો પ્રતિભાવ આપણને એલેક્ઝાન્ડર ગ્રોથેન્ડિકના જીવનમાં જોવા મળે છે.
ગણિતશાસ્ત્રી.
હા, 20મી સદીના કદાચ સૌથી પ્રભાવશાળી અને આમ ભેદી ગણિતશાસ્ત્રીઓમાંના એક.
પુસ્તક એમને લગભગ એક રહસ્યવાદી, એક શુદ્ધતાવાદી તરીકે ચિત્રે છે. એમનું બાળપણ બહુ દુઃખદ રહ્યું હતું.
એમના પિતાની ઓશ્વિટ્સમાં હત્યા થઈ હતી.
હા, એમના અરાજકતાવાદી પિતાની.
અને તેઓ ગણિત પ્રત્યે એક અનોખા સમર્પણ ભાવથી જોડાયેલા હતા. નહીં?
બિલકુલ.
એમના માટે ગણિત માત્ર આંકડા કે સમીકરણો નહોતા, પણ સત્યનું શુદ્ધ સ્વરૂપ હતું, એક પ્રકારનું આધ્યાત્મિક અનુસંધાન.
એમણે બીજગણિતીય ભૂમિતિ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિકારી કામ કર્યું, પણ એમના માટે ગણિતની આ શુદ્ધતા જ સર્વોપરી હતી.
અને પછી?
પછી એક દિવસ એમને ખબર પડે છે કે એમના અમુક સંશોધનોને પરોક્ષ રીતે સૈન્ય તરફથી ભંડોળ મળી રહ્યું છે.
ઓ નો! આ વિચાર માત્રથી તેઓ હચમચી જાય છે. એમની નજરમાં ગણિત જેવી પવિત્ર વસ્તુનો ઉપયોગ યુદ્ધ કે વિનાશ માટે થઈ શકે તે અકલ્પનીય હતું.
એમના નૈતિક મૂલ્યો પર સીધો પ્રહાર હતો.
બરાબર.
અને એમની પ્રતિક્રિયા, હેબરની જેમ સમાધાન ન કર્યું એમણે?
ના, ગ્રોથેન્ડિકે એક અત્યંત આત્યંતિક પગલું ભર્યું.
શું કર્યું એમણે?
એમણે ગાણિતિક જગતનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો.
શું વાત કરો છો?
હા, પોતાની પ્રતિષ્ઠિત પોઝિશન્સ, એવોર્ડ્સ બધું જ છોડીને તેઓ ફ્રાન્સના એક અંતરિયાળ ગામમાં જતા રહ્યા.
અને બાકીનું જીવન?
લગભગ એકાંતવાસમાં, પર્યાવરણીય ચિંતન અને લેખનમાં વિતાવ્યો.
પણ મને એક સવાલ થાય છે, શું આ એક પ્રકારનો પલાયનવાદ ન કહેવાય? શું વૈજ્ઞાનિક કે ગણિતશાસ્ત્રીની જવાબદારી જ્ઞાનનો દુરુપયોગ થતો અટકાવવાની નથી, ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય?
આ જ તો પુસ્તકની ખૂબી છે. એ આપણને આવા અઘરા સવાલો પૂછવા પર મજબૂર કરે છે. ગ્રોથિન્ડિકનો માર્ગ હેબરથી તદ્દન વિપરીત છે. એ નૈતિકતા ખાતર જ્ઞાનનો જ ત્યાગ કરવાનું પસંદ કરે છે.
ખતરનાક છે કે તેને ન જાણવું કે તેનો ત્યાગ કરવો એ જ વધુ નૈતિક છે?
વિચારવા જેવો મુદ્દો છે.
અને અંતે પુસ્તક આપણને લઈ જાય છે ક્વોન્ટમ મિકેનિક્સના અરાજક અને ક્રાંતિકારી જન્મ તરફ. વર્નર હાઇઝનબર્ગ અને એરવિન શ્રોડિંગર આ બે નામો આ ક્રાંતિના કેન્દ્રમાં છે.
હા, આ એ સમય છે જ્યારે ભૌતિકશાસ્ત્રના પાયા હજમચી રહ્યા હતા. અણુની દુનિયા એટલી વિચિત્ર અને અતાર્કિક લાગી રહી હતી કે જૂના નિયમો કામ નહોતા કરી રહ્યા. હાઇઝનબર્ગ હેલીગોલેન્ડ નામના એક ટાપુ પર તીવ્ર તાવ અને એલર્જીની હાલતમાં જાણે કોઈ પ્રેરણાના આવેશમાં
હા એમને મેટ્રિક્સ મિકેનિક્સનો સિદ્ધાંત ઘડી કાઢ્યો.
અને સાથે જ આવે છે જગપ્રસિદ્ધ અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અનસર્ટેનિટી પ્રિન્સિપલ.
અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે કહે છે કે આપણે કોઈ કણની ચોક્કસ સ્થિતિ અને ચોક્કસ ગતિ એક જ સમયે જાણી શકતા નથી.
બરાબર.
એને સમજવા માટે પેલી અંધારામાં દળાવાળી કલ્પના બરાબર છે. સ્પષ્ટ ફોટો તો સ્થિતિ ખબર પડે, ગતિ નહીં. ધૂંધળો ફોટો તો ગતિનો પથ દેખાય, પણ ચોક્કસ સ્થિતિ નહીં.
અને હાઇઝનબર્ગ કહ્યું કે આ કોઈ આપણી માપવાની ખામી નથી,
પણ પ્રકૃતિનો મૂળભૂત ગુણધર્મ છે. વાસ્તવિકતા પોતે જ તેના મૂળ સ્તરે થોડી ધૂંધળી છે.
આ એક આમ કહીએ તો ભયાનક વિચાર હતો જેણે નિયતિવાદના પાયા હલાવી દીધા.
અને આ ધૂંધળાશ અને હાઇઝનબર્ગનું વિચિત્ર અમૂર્ત ગણિત એ એરવિન શ્રોડિંગરને બિલકુલ પસંદ નહોતું.
ના, એમને આ બધું કદરૂપું લાગતું હતું, એટલે એમણે એક વૈકલ્પિક માર્ગ શોધ્યો, વેવ ઇક્વેશન.
કણોને તરંગો તરીકે વર્ણવવાનો પ્રયાસ.
હા, જે ભૌતિકશાસ્ત્રીઓ માટે વધુ પરિચિત અને આમ દ્રશ્યમાન ખ્યાલ હતો. એમનું સમીકરણ ખૂબ સફળ રહ્યું.
પણ ક્વોન્ટમ મિકેનિક્સના જે દાર્શનિક પરિણામો હતા તેનાથી શ્રોડિંગર પોતે પણ પરેશાન હતા. અને આ સિદ્ધાંતની અતાર્કિકતા અને વિચિત્રતા દુનિયાને બતાવવા માટે જ એમણે પેલો પ્રખ્યાત શ્રોડિંગરની બિલાડીનો વિચાર પ્રયોગ રજૂ કર્યો.
હા, પેલી બિલાડીવાળી વાત, બંધ પેટીમાં બિલાડી, ઝેર, રેડિયો એક્ટિવ પદાર્થ, ડિટેક્ટર.
જો અણુ તૂટે તો ઝેર છૂટે અને બિલાડી મરી જાય.
અને ક્વોન્ટમ મિકેનિક્સ મુજબ જ્યાં સુધી આપણે પેટી ખોલીને જોઈએ નહીં ત્યાં સુધી અણુ તૂટેલી અને ન તૂટેલી બંને અવસ્થામાં એક સાથે હોય.
એટલે બિલાડી પણ જીવંત અને મૃત બંને અવસ્થામાં એક સાથે. આ તો સાવ વાહિયાત લાગતું હતું.
બરાબર. આ આખો ઘટનાક્રમ હાઇઝનબર્ગ અને શ્રોડિંગર વચ્ચેનો વૈચારિક સંઘર્ષ.
અને પછી પેલી 1927ની પ્રખ્યાત સોલ્વે કોન્ફરન્સ.
હા, જ્યાં આઇન્સ્ટાઇન ભગવાન પાસા નથી ફેંકતા અને નીલ્સ બોહર જેવા દિગ્ગજો વચ્ચે વાસ્તવિકતાના સ્વરૂપ વિશે ઉગ્ર ચર્ચા થઈ. આ બધું મળીને એક ગહન વૈચારિક અને મનોવૈજ્ઞાનિક ભંગાણ દર્શાવે છે.
એવું લાગે છે કે વિજ્ઞાન એવી જગ્યાએ પહોંચી ગયું હતું જ્યાં માનવીય અંતસ્ફૂરણા અને તર્ક નિષ્ફળ થઈ રહ્યા હતા.
વૈજ્ઞાનિકો જાણે રહસ્યવાદી બની ગયા હતા, એક અજાણી અતાર્કિક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા હતા.
આપણે એના મુખ્ય વિભાગોની રચના પર એક નજર નાખી શકીએ શ્રોતાઓને ખ્યાલ આવે માટે?
ચોક્કસ. પુસ્તક જાણે અલગ અલગ પ્રકરણોમાં વહેંચાયેલું છે, પણ તે બધા એકબીજા સાથે જોડાયેલા છે. પહેલો ભાગ છે પ્રુશિયન બ્લ્યુ. અહીં સર્જન અને વિનાશની થીમ સ્થાપિત થાય છે. રંગની શોધથી હાબેરના ખાતર અને ઝાયક્લોન બી સુધી નીકળી.
અને ક્લારા હેબરની આત્મહત્યાનો ભાવનાત્મક પડઘો.
બરાબર. પછી આવે છે શ્વાર્ટશિલ્ડની સિંગ્યુલારિટી. અહીં ભૌતિક જગતના ભયથી આપણે સૈદ્ધાંતિક ભયાનકતા તરફ જઈએ છીએ.
મૃત્યુ સામે જ્ઞાનની શુદ્ધ શોધ અને બ્લેક હોલનો ભયાવહ ગાણિતિક ખ્યાલ.
હા. ત્રીજો ભાગ ધ હાર્ટ ઓફ ધ હાર્ટ. એ ગ્રોથેન્ડિકની ગણિતની શુદ્ધ દુનિયામાં સફર વર્ણવે છે.
ગાણિતિક ઉડાણથી નૈતિક મોહભંગ અને અંતે એકાંતવાસ.
ચોથો અને કદાચ સૌથી મહત્વનો ભાગ છે વેન વી સીઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ. આ પુસ્તકનું શીર્ષક પ્રકરણ છે,
જે ક્વોન્ટમ મિકેનિક્સના જન્મની અસ્ત વ્યસ્ત અને ક્રાંતિકારી કથા કહે છે. હાઇઝનબર્ગ શ્રોડિંગર સોલ્વે કોન્ફરન્સ.
હા, આ બધું અહીં કેન્દ્રમાં છે. અને અંતે ધ નાઇટ ગાર્ડનર. આ એક શાંત ચિંતનાત્મક ઉપસહાર જેવું છે.
પેલો માડીવાળો ભાગ.
હા. લેખક કદાચ લાબાટૂટ પોતે એક વૃદ્ધ માળીના રૂપક દ્વારા પુસ્તકના વિષયો પર વિચાર કરે છે. સંદેશ એ છે કે બાગકામ હોય કે ક્વોન્ટમ ફિઝિક્સ, જ્ઞાન એટલે છુપાયેલા જોડાણોને સમજવું, અને આ સમજણ હંમેશા કોઈક જોખમ સાથે આવે છે.
પેલી ભયાનક હરિયાળી જે પ્રકૃતિ અને જ્ઞાન બંનેમાં રહેલી છે.
બરાબર.
આ પુસ્તક જે વિષયોને સ્પર્શે છે તે ખરેખર ગહન છે. આપણે વાત કરી પ્રતિભા અને જ્ઞાનની દ્વૈતતાની,
સર્જન વિ વિનાશ,
માનવ સમજની મર્યાદાઓની,
ક્વોન્ટમ સિંગ્યુલારિટી,
વૈજ્ઞાનિકની નૈતિક જવાબદારીની,
હેબર વિ ગ્રોથેન્ડિક.
પણ મને એક બીજો મુદ્દો પણ રસપ્રદ લાગ્યો, પાગલપન અને પ્રતિભા વચ્ચેનો સંબંધ.
હા, એ પણ છે.
ઘણી બધી શોધો ત્યારે થઈ જ્યારે આ પાત્રો અત્યંત તીવ્ર શારીરિક કે માનસિક સ્થિતિમાં હતા. હેબર યુદ્ધના દબાણમાં, શ્વર્સિલ મૃત્યુશૈયા પર, હાઇઝનબર્ગ તાવમાં.
શું પ્રતિભા થડેકર ગાણપણની ધાર પર ચાલે છે?
પુસ્તક ચોક્કસપણે એ દિશામાં ઇશારો કરે છે, જાણે કે સામાન્ય તર્કની સીમાઓને ઓળંગવા માટે કોઈક પ્રકારની અસાધારણ, ક્યારેક અસ્થિર માનસિક સ્થિતિ જરૂરી હોય.
અને આ બધું મળીને એક અંતિમ વધુ ભયાવહ થીમ તરફ લઈ જાય છે. વાસ્તવિકતાનું સ્વરૂપ પોતે જ કદાચ આપણી કલ્પના કરતાં વધુ વિચિત્ર, અસ્તવ્યસ્ત અને ભયાનક છે.
જે આરામદાયક નિયમબદ્ધ વિશ્વમાં આપણે જીવીએ છીએ તે કદાચ એક ભ્રમણા હોય.
અને આ વૈજ્ઞાનિકોએ એ ભ્રમણાના પડદા પાછળ ડોગ્યું કરી લીધું હતું.
અને લાબાટૂટની લખવાની શૈલી આ ભયાનકતા અને આશ્ચર્યને જીવંત કરવામાં મોટો ભાગ ભજવે છે. સત્ય અને કલ્પનાનું મિશ્રણ નહીં.
બિલકુલ. એ ઐતિહાસિક તથ્યોને આધાર તરીકે લે છે, પણ પાત્રોના મનોભાવ, એમના સપના, એમના ડરને કલ્પનાથી ભરી દે છે.
અને એમની ભાષા પણ
ખૂબ જ સચોટ અને ચિત્રાત્મક છે. ઇમેજરીનો ઉપયોગ અદ્ભુત છે. ક્લોરિન ગેસનો આછો લીલો વાદળ, શ્વાર્ટ્ઝશિલ્ડની સિંગ્યુલારિટીનો કાળો સૂર્ય, રોગ અને માનસિક પીડાના વર્ણનો,
આ બધું અમૂર્ત વૈજ્ઞાનિક ખ્યાલોને પણ એકદમ નક્કર અને અનુભવી શકાય તેવા બનાવી દે છે.
હા, અને પુસ્તકમાં સતત એક અજાણ્યા ભય, આવનારા વિનાશનો સંકેત, ફોર શેડોઇંગ જેને કહીએ, એ મળતો રહે છે.
હોલોકોસ્ટનો પડછાયો, અણુબોમ્બનો અદૃશ્ય ભય, આ બધું વાર્તાને વધુ ઘેરી બનાવે છે. આ પુસ્તક વાંચીને મનમાં કેવી લાગણી જન્મે છે? મતલબ તે કોઈ સુખદ અનુભવ તો નથી જ લાગતો.
ના, સુખદ તો બિલકુલ નથી, પણ તે અત્યંત પ્રભાવશાળી છે. એક તરફ માનવ બુદ્ધિની અદ્ભુત ક્ષમતાઓ જોઈને આશ્ચર્ય અને ગર્વ થાય,
અને બીજી તરફ
એ જ બુદ્ધિ કઈ રીતે ભયાનક પરિણામો લાવી શકે છે તે જોઈને ડર લાગે. એક પ્રકારનો બૌદ્ધિક ચક્કર આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ટિગો.
હા, જાણે તમે કોઈ ખૂબ ઊંચી ઇમારતની ધાર પર ઊભા હોવ અને નીચે જુઓ.
બરાબર એવું જ.
અને તે પ્રગતિના આપણા સરળ સીધા સાદા ખ્યાલો પર સવાલ ઊભા કરે છે.
ચોક્કસપણે.
જ્ઞાનની શોધ કોઈ ઉજળો સીધો રાજમાર્ગ નથી, પણ અંધારા, ગૂંચવણભર્યા અને નૈતિક દ્વિધાઓથી ભરેલા રસ્તાઓ પર ચાલવા જેવું છે.
ખૂબ જ પ્રસ્તુત છે.
હા, ખાસ કરીને જ્યારે આપણે AI, જીનેટિક એન્જિનિયરિંગ જેવી ટેકનોલોજી સાથે કામ કરી રહ્યા છીએ.
શું આપણે આપણી પોતાની શોધોની ભયાનક હરિયાળી માટે તૈયાર છીએ?
મોટો સવાલ છે.
આ પુસ્તક આપણને કોઈ તૈયાર જવાબો નથી આપતું, પણ તે આપણને સાવધ રહેવાનું અને વિનમ્ર બનવાનું શીખવે છે.
હા, એ યાદ અપાવે છે કે માનવ સમજની સીમાઓ છે,
અને કદાચ બ્રહ્માંડના કેટલાક રહસ્યો હંમેશા આપણી પકડ બહાર રહેશે.
અને એ પણ કે આપણી સૌથી મોટી બૌદ્ધિક સિદ્ધિઓ પણ અણધાર્યા અને અંધકારમય પરિણામો લાવી શકે છે.
જ્ઞાન શક્તિ છે, પણ તે જવાબદારી અને કદાચ જોખમ પણ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.